જય સ્વામિનારાયણ. શરદ પૂનમની રાત એટલે રાસલીલા. રાસલીલા એટલે નાચવું કૂદવું અરસપરસ દાંડિયા અથડાવવા એટલો અર્થ નથી, જોકે આજે એટલું બચ્યું છે. પણ રાસલીલા એટલે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીની કામણની કથા. રાસલીલા એટલે જીવના ચિત્તનું ભગવાનમાં આકર્ષિત થવાની કથા. રાસલીલા એટલે જીવના મૂળ અજ્ઞાનની ખરી પડવાની કથા. રાસલીલા એટલે વાસના નિવૃત્તિની કથા. રાસલીલા એટલે પાંચેય ઇન્દ્રિયોથી ભગવાનને પીવાની કથા. રાસલીલા એટલે કામ વિજયની કથા. અને છેલ્લે રાસલીલા એટલે ભક્તનું ભગવાનની સાથે એકાકાર થઈ જવાની કથા, એ રાસલીલા છે. રાસલીલા શ્રીમદ ભાગવતની અંદર સુંદર નિરૂપાય છે, બીજા પુરાણોમાં પણ છે. પણ એ રાસલીલાના પ્રસંગ પહેલા જે થોડા પ્રસંગો છે એમાં મર્મ બોધ છે કે આ રાસલીલામાં ભગવાનની સાથે રમવું એ બ્રહ્માનંદના ભોગી થવું, તદ ઐક્ય ભાવ થવો, એ અધિકાર કોને મળે છે? તો ભાગવતની અંદર જે ક્રમ છે એ બહુ અદ્ભુત છે. પહેલા તો વેણુ ગીત છે, એની કથા આવે છે. પછી કાત્યાયની વ્રત અને વસ્ત્રાહરણ ગોપીઓની છે, એ કથા છે. ત્યાર પછી ગોવર્ધન પૂજાની કથા છે, અને પછી રાસલીલા છે. વેણુ ગીત ભગવાન વૃંદાવનમાં ગોપ બાળકો સાથે ગાયો ચરાવવા ગયા છે, અને ત્યાં બાંસુરી બજાવે છે, અને બાંસુરી એના સૂર રેલાતા રેલાતા ગોપીઓને સંભળાય છે, અને ગોપીઓ તદ વિચાર પરાયણ થાય છે. મતલબ બરાહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણકારમ. ભગવાન શ્રી કૃષ્ણની રૂપ માધુરી અને લીલા માધુરીમાં તન્મય થઈ જાય છે. કરે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ કેવા સુંદર શોભતા હશે, કેવા કાન ઉપર કરણના પુષ્પો છે, મોર મુગટ છે, હાથમાં બાંસુરી છે, સુંદર વસ્ત્રો છે, એમ મૂર્તિનું સ્મરણ થાય છે. અને એ વાંસળીને અને વનના વૃક્ષોને મયુરોને ગોપ બાળકોને જે આનંદ મળે છે એનું સ્મરણ કરે છે. આ વેણુ ગીત ભગવાને એ વખતે વગાડ્યું, અને એનું ગીત એનો સ્વર ગોપીઓએ સાંભળ્યો. સતત ભગવાનની જે વેણુ ગીત એટલે ગીત ગુંજન, તો સૃષ્ટિમાં ભગવાનનું સતત અખંડ ચાલુ છે, આજે પણ ગુંજી રહ્યો છે, એ શાશ્વત નાદ છે. પરંતુ સંભળાવો એ સદભાગ્યની વાત છે. આખી સૃષ્ટિ એ ભગવાનનું ગુંજન કરે છે, ઉદગીત છે, પણ એને સાંભળવા માટે એવા કાન જોઈએ. આખી સૃષ્ટિમાં એનું ગુંજન છે. એક પક્ષી બોલતું હતું, શું બોલતું હતું એ જાણવાની ઉત્કંઠાથી એક ભાઈ નીકળ્યો. એને પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે? એટલે પેલા એ કહ્યું કે સૂંઠ મિર્ચ અદરક, સૂંઠ મિર્ચ અદરક. હવે એ વૈદ્ય હતો એટલે એને ઓસડિયા યાદ આવ્યા પેલા પક્ષીના ગીતમાં, સૂંઠ મિર્ચ અદરક, સૂંઠ મિર્ચ અદરક. બીજો નીકળો, એને પૂછ્યું કે ભાઈ આ પક્ષી શું બોલે છે? એટલે પેલો કે દંડ બેઠક કસરત. એ પહેલવાન હતો, દંડ બેઠક કસરત, સારું. ત્રીજો નીકળો, એને પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે? તો કે નફો વ્યાજ મિલકત, નફો વ્યાજ મિલકત. એ કોણ હોય? વેપારી. ત્યારે એક સાધુ નીકળ્યા, એને પેલા એ પૂછ્યું કે બાબા આ પક્ષી શું બોલે છે? તો કે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ બોલે છે. સૃષ્ટિમાં હરેક એમાં સ્વર ભગવાનનો છે. એ વેણુ ગીત એટલે નાદ બ્રહ્મ છે, સૂક્ષ્મ છે. આપણે એવા કાન ન હોય એટલે ન સંભળાય, પણ નાદ બ્રહ્મ નો સીધો સાધ આપણે અર્થ સમજીએ, અને એ હકીકત છે. આ સત્સંગ છે એ નાદ બ્રહ્મ છે, એ ભગવાનની બાંસુરીનો સ્વર છે, અને એ સત્સંગ સાંભળવો ને એ આપણા હાથની વાત છે. સૃષ્ટિનું ગીત સંભળાય કે ન સંભળાય, પણ સત્સંગ સંભળાય એ આપણા હાથની વાત છે. અને વેણુ ગીત છે ભાઈ ભાગવતની અંદર, એ બહુ સૂચક છે કે ભાગવતના દસમ સ્કંદના 21મા અધ્યાયમાં વેણુ ગીત છે. 21મા અધ્યાયમાં છે એનો મતલબ શું છે કે 21 વર્ષની ઉંમર થાય ત્યારે ભગવાનનો સ્વર સંભળાવવો જોઈએ. સંસારનો સ્વર તો બધાને સંભળાય છે, પરણવાના સ્વર સંભળાય છે, કામદેવના સ્વર સંભળાય છે, વિષયોના સ્વર 21મે વર્ષે સંભળાય છે, પણ સદભાગી એ છે કે જેને ભગવાનના સત્સંગનો સ્વર સંભળાય એ સદભાગી છે. તમે સદભાગી છો કે અત્યારે અડધી રાતે આ ભગવાનનો સ્વર સાંભળીને અહીંયા બેઠા છો. સત્સંગ વેણુ ગીત છે એ બધા પશુઓ પક્ષીઓ બધા સાંભળે છે, વિસ્મય ભાવે રસ આવે છે, સાંભળે છે, પણ ગોપીઓ જેવો તદ વિચાર પરાયણ ભાવ કોઈમાં પેદા નથી થયો. એ મહત્વનું છે. સત્સંગ ગમે છે બધાને, આવે છે બધાને, રસ પડે પણ ખરો, પણ ભગવત વિચાર કેટલાને દિલમાં ઝીલાય છે અને ઠરે છે. આપણે નાવા પડીએ તો નાહીએ ત્યારે ટાઢું થાય, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પાણી શરીર ઉપર છે ત્યાં સુધી. એટલે સત્સંગમાં બેસીએ તો મોટે ભાગે આપણું સત્સંગનું આવું છે, બેસીએ ત્યાં સુધી વાત ગમે, રસ આવે, અહોભાવ થાય, આનંદ આવે, પણ બહાર નીકળે એટલે જેવા હતા તેવા ને તેવા થઈ જાય. પણ પાણીને નાહવાનું તો ઠીક છે, પણ બે ત્રણ ગ્લાસ જો પાણી પી લઈએ તો ટાઢું થાય, એમ સત્સંગને થોડો પી લઈએ ને તો જીવમાં ટાઢું થાય. નાહ્યા કરવાથી તો શું થાય છે, નાહવા તો ઘણા લોકો સુશોભિત દેખાવા માટે પણ નાહતા હોય છે, એમ સત્સંગમાં આવવું એ પણ એક સ્ટેટસ હોય એટલે પણ આવતા હોય, એનાથી રૂડા લાગે. પણ પાણી માણસ પીએ છે એ કોઈ રૂડો લાગવા નથી પીતો. હા, કદાચ ઓયલું પી લે એ રૂડા લાગવા પીવે, પણ પાણી જે પીએ છે કોઈ એ તો શાંતિ માટે પીએ છે. એટલે સત્સંગને પીવાની જરૂર છે. પીવે એટલે મતલબ ભગવત પરાયણતા, તદ વિચાર પરાયણતા, આપણા મનના મેલ ધોવાય, એ બહુ મહત્વનું છે, તો આપણે સત્સંગ પીધો કહેવાય. સંસદની ચૂંટણી હતી બહુ વખત પહેલાની, બનેલો પ્રસંગ છે, પણ સારું જીવમાં ચોટ કરી જાય એમ. ફિરોઝ ગાંધી ઇન્દિરાજીના પતિ એ ચૂંટણી લડતા હતા, અને એમની સામે જસવાલજી ચૂંટણીમાં ઊભા હતા. હવે જસવાલજી એ તો અકિંચન માણસ, એની પાસે કઈ મૂડી નહીં, પણ ઊભા રહ્યા હતા ચૂંટણીમાં, કોઈ વાહનની સગવડતા પણ નહીં, પેદલ ચાલીને ચૂંટણી પ્રચાર કરે. પણ મૂળ વાત તો પેલી ત્યાં અટકીને ઉભેલી, ચૂંટણીમાં ઊભું રહેવું છતાં ડિપોઝિટ ભરવાના પૈસા નહીં જસવાલજી પાસે. એ ખબર પડી ફિરોઝ ગાંધીને કે જસવાલજીને ઊભું રહેવું છે મારી સામે, પણ એની પાસે ડિપોઝિટ નહીં, પૈસા નથી. હું તમે માની ન શકીએ ભાઈ, પણ ફિરોઝ ગાંધીએ સામે ચાલીને જસવાલજીને કહ્યું કે મુંજાવાનું હોય ભલામણ, તમારા ડિપોઝિટના પૈસા હું આપું, તમે ડિપોઝિટ ભરી દો. હજી વાત મજાની એ છે, ચૂંટણી પ્રચારમાં ફિરોઝ ગાંધી નીકળે એટલે મોટો ગાડીઓનો કાફલો હોય, કેટલા લોકો સેવામાં હોય, અને આ જસવાલજી પૈદલ ચાલે અને જેટલા મળે એટલા ગામડા ઘૂમે, એમાં એક વખત બે ભેળા થઈ ગયા. એટલે ફિરોઝ ગાંધીએ કીધું કે કેમ છે જસવાલજી, કેમ છે, તમારી પાસે કોઈ વાહન કે કઈ સગવડતા નથી? ત્યારે એને રામચરિત માનસની એક ચોપાઈ કીધી, એમાં મર્મ અને કટાક્ષ બે, તો કે રાવણ રથી બીરથ રઘુનાથા. કેટલું ભયંકર અપમાન કહેવાય કે રાવણ છે રથમાં બેઠો છે ને રામ છે એ પૈદલ ચાલે છે. છતાંય ફિરોઝ ગાંધીએ એમ કહ્યું, પાંચ ગાડી આપો, બીજો કાફલો આપો, પેટ્રોલની બધી સગવડતા કરી આપો, અને એમને પ્રચારમાં મદદ કરો. કેટલી વિચારોની મહાનતા હશે, આપી ગાડીઓ, પ્રચારમાં સગવડતા કરી આપી, હસ્તે મુખે, રિઝલ્ટ તો હતું એ જ હતું, ફિરોઝ ગાંધી જીત્યા અને જસવાલજી તો હારવાના જ હતા. પત્રકારે જસવાલજીને પૂછ્યું કે તમે હારી ગયા એનું તમને દુઃખ નથી? જસવાલજીએ કીધું કે ભાઈ, હું જીતી ગયો હોત ને તો મને બહુ દુઃખ થાત. કેમ કે એક ફિરોઝ ગાંધી જેવા સજ્જન પુરુષને હરાવવાનું મને દુઃખ થાત, એટલે હું હાર્યો એ બહુ સારું થયું છે. ફિરોઝ ગાંધીને પત્રકારે પૂછ્યું, હવે મર્મ સમજો, ફિરોઝ ગાંધીને પત્રકારે પૂછ્યું કે તમને આવા વિચારો ક્યાંથી આવ્યા કે જે તમને રાવણ કહી નાખે છે, મોઢામોઢ કહી નાખે છે, તમારી વિરુદ્ધમાં પ્રચાર થાય છે, છતાં તમે એની ડિપોઝિટ ભરો, તમે એને ગાડીઓનો કાફલો આપો, આવા તમને વિચારો ક્યાંથી પેદા થયા? ત્યારે ફિરોઝ ગાંધીએ બહુ સરસ જવાબ આપ્યો કે આમાં મારી કરામત નથી, મારા નામની પાછળ ગાંધી આવે છે ને, એ ગાંધીના નામનો પ્રભાવ છે, એટલે મને આવા વિચારો આવ્યા છે. તો આપણે તન મે મન શિવ સંકલ્પ મસ્તુ સત્સંગમાં બેસીએ, રાગ દ્વેષ બીજાને નડવો અદેખાય, આ જે છે ને ભાઈ, કામ ટળી જાય, ક્રોધ ટળી જાય, કદાચ લોભ ટળી જાય, પણ સાધુને ગ્રહસ્થને ઈર્ષા ને દ્વેષ મરતા નથી, અને એનો જ બખેડો છે. તન મે મન શિવ સંકલ્પ મસ્તુ, હરિભક્તો ઉલળી ઉલળીને આજ કરે, પાછા બેઠા હોઈએ તો આપણે બધા સત્સંગમાં, પણ પીતા નથી, ઝેર પીએ છીએ. એટલે તન મે મન શિવ સંકલ્પ મસ્તુ, મારું તમારું મન કલ્યાણકારી વિચારોથી ભરાય અને ભગવાન પરાયણ થાય, એના લીલા ચિંતનોમાં આપણું મન સત્સંગ માણ્યા પછી ડૂબે, ત્યારે એક સોપાન આપણું રાસલીલામાં ભગવાનની સાથે રમણમાં આપણને એક આગળ વધ્યા. પછી કાત્યાયની વ્રત આવે છે ને, વસ્ત્રહરણની લીલા છે, ટૂંકમાં કહું છું, કાત્યાયની વ્રત ગોપીઓ કુમારિકાઓ વ્રજની કરે છે, એક જ આશા છે કે અમને પતિ રૂપે શ્રી કૃષ્ણ મળે. આપણને આવો વિચાર જાગે સત્સંગ પછી કે મને ભગવાન મળે, એ બહુ મહત્વનું છે, ને એના માટે વિચાર જ ખાલી નહીં, વ્રત થવું જોઈએ. જીવનમાં વ્રત, તપ અને જપ એ સાચી મૂડી છે. ગમે તેટલી બાહ્ય મૂડી તમારી પાસે હશે કે અમારી પાસે હશે, એ કોઈ મૂડી નથી, કારણ કે એ અંદરથી ખાલી જ રાખે છે. બહુ સીધો સિમ્પલ તમને ગમે એવી એક જ વાત કહી દઉં, આપણી પાસે 10 રૂપિયા આવે ત્યારે એક શૂન્ય હોય, 100 રૂપિયા આવે ત્યારે 2 શૂન્ય હોય, 1000 રૂપિયા આવે ત્યારે 3 શૂન્ય હોય, 10,000 આવે ત્યારે 4 શૂન્ય હોય, 1,00,000 આવે ત્યારે 5 શૂન્ય હોય. આનો અર્થ શું? પૈસો વધે એમ જીવનમાં શૂન્યતા વધતી જાય, અંદર ખાલી ભરાય. પણ હજી સુધી બહુ પૈસા વાળાને આપણે સુખી જોયા હોય એવું દેખાતું નથી, નહીતરી અમારી પાસે શું કામ આવે? શાંતિ થાય એવી વાત કરો. સીધું રિઝલ્ટ છે ને, અમે રમાડા ઇનમાં ઉતર્યા હતા અમેરિકાની અંદર, બધા બેઠા, રમાડા ઇનનો 3 દી રોકાણો, એ ભાઈને ત્યાં રહેવાનું બધું ત્યાં જ હતું, 3 દી રોકાયો તો મને એના બાથરૂમના નાવા માટે નળ ખોલતા ન આવડ્યા લ્યો. પણ એવી પાકાઈ કરીને ઘારેના કોઈ સાધુને ખબર પડવા ન દીધી, નીચેથી ડોલ ભરી આવીને નાયલો, પણ બંધો આજ બોલે છે કે નળ ખોલતા નતો આવડ્યો. આબરૂ નો સવાલ ને. પણ મેં કીધું, ઓહો આટલી બધી આ સુખ સાહેબી વૈભવ જેના નળ ખોલતા નથી આવડતા, પણ અમે થોડી વાર બેઠા હતા, એને એનું દિલ ખોલ્યું કે સ્વામી આપ સંતો પધાર્યા, બહુ આનંદ થયો, પણ જીવમાં ક્યાંય શાંતિ નથી એવી કઈક વાત કરો ને. મેં કીધું આનો નળ ખુલ્યો જ નથી, તો મામા એના મકાનનો નળ ક્યાંથી ખુલે? એટલે વ્રત તપ જપ છે એ સાચી મૂડી છે, એ ભરાય, વ્રત થાય અને મૂડી મિલકત આવે ત્યારે કૃષ્ણ એટલે કે ભગવાન પરમાત્મા એ આપણી પાસે આવે. મતલબ ગોપીઓ પછી સરોવરમાં વસ્ત્રો કિનારે મૂકીને નાહવા ગઈ છે, શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે આવે છે, એકલા નથી આવતા. આ બહુ મજાની બધી કથા છે, તો આ 7 વર્ષની કૃષ્ણની ઉંમર છે, આમાં કોઈ દોષ ભાવની વાત નથી, પરંતુ બહુ મર્મ એ છે ભાગવતની બધી એ કથાઓની અંદર. અને ગોપીઓ કિનારે વસ્ત્ર મૂક્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ આવે છે, કદમના વૃક્ષો ઉપર ગોપીઓના વસ્ત્ર લઈને છુપાઈ જાય છે. આનો ટૂંકો અર્થ એ છે કે જીવને મૂળ અજ્ઞાન જે વળગ્યું છું. માયાની બે શક્તિ છે, આવરણ શક્તિ ને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ છે એ આપણું જે આત્મ ચૈતન્ય છે એ હું છું એવું જ્ઞાન માયા આવરણથી ઢાંકી દે છે. એટલે ભગવાન શું કરે છે એ જ કરી શકે. માયા ભગવાન તરાવે તો જ તરી શકાય. એટલે એ વસ્ત્રહરણની લીલાનો મર્મ એ છે કે ભગવાન એ આપણું મૂળ અજ્ઞાન છે એને ખેરી નાખે છે, એને દૂર કરે છે. આ વાસના અને મૂળ અજ્ઞાન હું કોણ છું એ ઉદ્ઘાટિત થાય. ત્યાર પછી ગોવર્ધન પૂજા છે. એટલે શું છે, ગો એટલે ઇન્દ્રિયો, એનું વર્ધન એટલે પુષ્ટિ થવું. આપણી પાંચેય ઇન્દ્રિયો છે એ ભગવાનના રસથી પુષ્ટ થાય. આપણા કાન ભગવાનની કથા જ સાંભળે, આપણા નેત્રો ભગવાનના જ દર્શન કરે, આપણી જીવવા ભગવાનના જ ગુણ ગાય, ત્યારે ઇન્દ્રિયો સાચી રીતે પુષ્ટ થઈ કહેવાય. શાંકર વેદાંતની પ્રમાણે અહમ બ્રહ્માસ્મી પૂરું થઈ જાય, પણ રામાનુજ વેદાંત પ્રમાણે તો બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી થાય ત્યારે માયા નિવૃત્ત થઈ, એવું રામાનુજાચાર્યનું છે. એ ભાગવતનો મત છે. ગોપીઓ હવે તન્મય થઈ છે. અને પછી રાસલીલાની શરદ પૂનમની રાત એ ભગવાને બાંસરી બજાવી, વેણુ ગીત બધાએ સાંભળી. વેણુ ગીતની વાંસળી પશુ પક્ષીઓ વૃક્ષો ગોપ બાળકો ગોવાળો ગોપીઓ બધાએ સાંભળી, તન્મય ગોપીઓ થઈ હતી. પણ રાસલીલાની વાંસળી ભગવાને વગાડી એ તો કેવળ ને કેવળ ગોપીઓ જ સાંભળી શકી, બીજા કોઈને એ સ્વર ન સંભળાયો. વેણુ ગીત છે એ નાદ બ્રહ્મ છે, અને આ શરદની રાસલીલાની વાંસુરી છે એ બ્રહ્મનાદ છે. અધિકારી થયા વગર એ નાદ સંભળાતો નથી, અને રાસમાં આમંત્રણ પણ મળતું નથી. ભગવાનની બાંસુરી સાંભળીને ગોપીઓ દોડી છે. પછી તો મહારાસ રચાય છે. બ્રહ્માજી દેખવા આવ્યા છે, જોયું છે, દેવતાઓ આવ્યા છે, પણ બ્રહ્મા બુઢા વેદના ઉદ્ઘાતા એને આ બધું જોયું. દરેક ગોપીઓની સાથે ભગવાન એવી રીતે ખુલ્લા દિલથી ખુલ્લા મનથી બાહુપાશમાન વાલમ કપોલો રમે. બ્રહ્માને એમ થઈ ગયો કે આ ધંધા અહીંયા શું આદર્યા. પણ જ્યાં થોડી વાર જોયા ત્યાં તો ગોપીઓ અદ્રશ્ય અને બધા જ કૃષ્ણ સ્વરૂપો દેખાયા, અને ભક્ત અને ભગવાન ગોપીઓ અને કૃષ્ણ એકાકાર થઈ ગયા. આવો બ્રહ્માનંદ બ્રહ્મરસ વરસ્યો. અને વરસે જ એક મધુર મજાનું એક ગીત છે એ તમને છેલ્લે કહી દઉં. આજના કવિએ પણ શું કોમ્પ્યુટરના જમાનામાં એને ઘડ્યું છે, મને તો બહુ ગમ્યું. તમને ગમે તો તમારી વાત, ન ગમે તો કઈ નહીં. વાસલડી ડોટ કોમ મયુર પીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું. આ કાનજીની વેબસાઇટ એવડી એવડી વિશાળ છે કે એમાં ક્યાં ક્યાં નામ નાખું. વાસલડી ડોટ કોમ મયુર પીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું. આ કાનજીની વેબસાઇટ એટલી એવડી મોટી છે કે એમાં ક્યાં ક્યાં નામ નાખું. ધારો કે મીરાબાઈનું નામ નાખું, ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખું, અને રાધા રિસાઈ તો એનું શું, અને વિરહી ગોપીનું નામ એન્ટર કરું ને ક્યાંક ફ્લોપી ભીંજાય તો એનું શું. આ ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ કેટલી પંડિતની જાયતું. ગીતાજી ડોટ કોમ એ નથી ઉકલ્યું જી પૂરતું, એમાં ઉકલી ગઈ કેટલી પંડિતની જાયતું. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈક જાખું જાખું. ફક્ત એ જ પાસવર્ડ મોકલી શકે કે જેની સ્ક્રીન પર નાચે છે શ્યામ, એને વાયરસ શું ભૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. અને છેલ્લી વાત, જાત બળી જાય, નરસિંહ મહેતાનો પ્રસંગ છે ને, જાત બળી જાય છતાં ખ્યાલ ન રહે એ જ માણે આ પૂનમની રાત. વાસલી ડોટ કોમ વૃંદાવન ડોટ કોમ મયુર પીચ ડોટ કોમ. ભગવાનમાં બળવાની વાત છે. આ શરદ પૂનમ એટલે તો ભગવાનને પોતાના બ્રહ્મરસની ખુલ્લા મનથી ભક્તને ભગવાન ભેટવા માટેની વરસાવેલી આનંદની વર્ષા છે. પંચાળાના ભૂમિમાં 500 પરમહંસોની સાથે 500 સ્વરૂપે એક સંત અને એક શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ રહેમાં એ તો પોતાના ભક્તોને બાથમાં ગાલી ઘાલીને બ્રહ્માનંદથી એમને નવડાવ્યા. પણ એ 5000 વર્ષ 5500 વર્ષ પહેલાંનો વૃંદાવનનો રાજ અને પંચાળાનો રાજ એ બેય રાસનું જેણે પોતાની સગી આંખે દર્શન કર્યું છે એવી એક વ્યક્તિ આજે આપણે હાજર છે, એના દર્શન કરીએ. ને એ છે આ મધ્ય આકાશમાં ઉભેલો ચંદ્ર, કે જેણે બેય રાસ નિરીખ્યા છે એ આપણે ઉપર એમની પણ નજર છે. એવા શુભ પ્રસંગે આપણે એટલું જ કહીએ કે આપણા તનમે મન શિવ સંકલ્પ મસ્તુ સત્સંગમાં બેસીને આગળ વધતા જાય, અને કેવળ આખરે ભગવાનનું આમંત્રણ આપણને મળે અને એમાં આપણે ભળી જઈએ એવી આપણને સદબુદ્ધિ ભગવાન આપે એટલે આજના દિવસે પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ.